நமோ ஆயரியானம், நமோ உவஜாயானம், நமோ லோயே சப்பசாஹூணம், ஏசோ பஞ்ச நமுக்காரோ சவ்வ பாவ பணாசனோ மங்களானஞ்ச சவ்வேசீம் பரமம் அவை மங்களம். பரம் பரம் பூஜ்ய உபாத்யாய ஸ்ரீ யசோ விஜயஜி மகாராஜ் சாஹிப் ના બનાવેલા અધ્યાત્મ સાર નામના ગ્રંથમાં આપણે ગઈકાલે 204 શ્લોક સુધી આવ્યા હતા. અધ્યાત્મ એટલે આત્મા તરફની દ્રષ્ટિ. સંસારના બધા ભાવો ગૌણ કરીને ભૂલી જઈને આત્માનો ઉપકાર થાય એ રીતે આત્માના ગુણો તરફ વળવું, આનું નામ અધ્યાત્મ. અને આત્માના મેળવેલા ગુણો ભવાંતરમાં સાથે જાય છે અને મોક્ષમાં પણ જીવો ગુણો વાળો રહે છે. બાકી બીજી કોઈ સંપત્તિ બીજા ભાવમાં જીવને સાથે રહેતી નથી. આપણે શ્લોક 204 સુધી આવ્યા હતા. 204મો શ્લોક આજે ફરી એક વાર લઈ લઈએ, લિંગ એની બેસી જાય. ઇતિ શુદ્ધ મતિ સ્થિરી કૃત અપર વૈરાગ્ય રસસી યોગિન સ્વગુણેષુ વિતૃષ્ણાવહમ પર વૈરાગ્યમ પ્રવર્તતે. ઉત્તમ યોગી આત્માઓને પ્રારંભમાં આત્માના ગુણો મેળવવાની લગ્ની લાગે છે અને સંસારી બધા ભાવોમાંથી રાગ ઓછો થઈ જાય છે. માન કીર્તિ મોટી પ્રતિષ્ઠા કે શિષ્ય પરિવાર, બોલો, બધામાંથી જીવનું ચિત્ત ઉદાસીન ભાવવાળું બને છે અને આત્માના ગુણો મેળવવાની લગ્ની લાગે છે. આ પહેલું પગથિયું. અને એમાંથી જયારે વધારે વિકાસ થાય ત્યારે ગુણોનો રાગ પણ છૂટી જાય છે. ગુણો મેળવે છે ખરા, ગુણિયલ બને છે, પણ ગુણોનો રાગ નથી હોતો. કારણ કે આમે છેલ્લે તો વિતરાગ બનવાનું છે ને. જેમ ગુરુની નિશા લે પહેલા, દીક્ષા લે ત્યારે આપણી ભૂલચૂક ના થાય, આપણને સન્માર્ગે વાળે એટલે ગુરુની નિશા લે, તો ગુરુનો રાગ ન હોય. એમ અહીંયા પણ ગુણોને વૃદ્ધિ કરવા માટે અને ગુણો આત્મામાં વધારવા માટે ગુણો તરફનો પક્ષ લે, પણ આગળ જતા ગુણોનો પણ રાગ છોડી દે. હવે એ દશા તો જેને આવે એ જ સમજી શકે. આપણે એટલા બધા નીચી એમની દ્રષ્ટિએ નીચી કક્ષામાં છીએ એટલે આપણે તો ગુણોને ઈચ્છવાના જ રહ્યા. પણ ઊંચી દશામાં જીવમાં આપોઆપ ગુણો વિકાસ પામે છે. એવી મધ્યસ્થ દ્રષ્ટિવાળો બની જાય છે જીવ કે ગુણોનો પણ પક્ષપાત નથી રહેતો. ખરાયો? જો એક મિનિટ. શુદ્ધ મતિ સ્થિરીકૃત, શુદ્ધ એવી બુદ્ધિને સ્થિર કરીને અપર વૈરાગ્ય, અપર એટલે નાના વૈરાગ્ય, પ્રારંભિક બાહ્ય પદાર્થોનું વૈરાગ્ય, એના રસમાં વર્તનારા યોગી મહાત્મા ધીરે ધીરે એવા ટેવાઈ જાય છે કે સ્વગુણેષુ, પોતાના આત્માના ગુણોમાં પણ વિતૃષ્ણાવહમ, તૃષ્ણા વિનાનું જીવન વાળો, પર વૈરાગ્ય, ઊંચી કોટીનો વૈરાગ્ય એમને પ્રવર્તે. શું બોલો?
એને જે ગુણો પ્રગટે છે એને ખબર પડે કે ન પડે?
આ એને ખબર પડે. આ રાગ ન હોય એની વાત છે. જેમ સંસારમાંથી આપણને એમ ખબર છે કે આ શાસ્ત્ર ભણ્યા છું તો આપણું કલ્યાણ થશે, એટલે શાસ્ત્રના બધા ભાવને ગૌણ કરીને ભણવાના ટાઈમે હાજરી રાખીએ, ભણવાનો રાગ રાખીએ, ભણવાના બધા ભાવોને આપણે અનુકૂળ થઈએ, પણ એમાંથી જયારે ઊંચી દશામાં વધારે આગળ આવે ત્યારે ભણવાનો પણ રાગ ન થઈ જાય, ભણવાનું કાર્ય રહે, બોલો, ભણવાનું રાગ ગૌણ થઈ જાય. એટલે કોઈ ભણવાના ટાઈમે પણ કોઈ મહાત્મા પુરુષ વધાર્યા હોય તો એનો વંદન વ્યવહાર કરવામાં જોડાય, એટલો ટાઈમ ભણવાનું ગૌણ થાય તો પણ જીવને એનો પક્ષપાત ના હોય. સંસારને ભૂલવા માટે ગુણોનો રાગ હોય પણ ઉપરના ગુંઠાણામાં ગયા પછી મધ્યસ્થ બની જાય. કેવું બની જાય? એના જેવી આ વાત છે. અને વાત સમજાય એવી છે કે પ્રારંભિક દશા આપણી હોય તો આપણે ગુણો મેળવવાના છે, અને આત્માના ગુણો મેળવીએ તો જ આત્માનો વિકાસ થાય, એટલે આત્માનું કલ્યાણ થાય. એટલે દોષો, મોહદશા, ભિકારી ભાવ આ બધામાંથી નીકળવા માટે ગુણોનો રાગ જરૂરી છે. પણ એમાંથી ગુણીના રાગ, ગુણોના રાગમાં આવ્યા બાદ ધીમે ધીમે મધ્યસ્થ બનવાનું, ગુણોનો પણ બોલો રાગ ઓછો કરવાનો. કારણ કે આપણે રાગ નથી રહેવાનો, વિતરાગ બનવાનો છે. એટલે આ ઊંચી દશાની વાત છે. અત્યારે ગુણોનો રાગ છોડી નહીં દેતા પાછું, કારણ કે વિનય કેમ આવે, વિવેક કેમ આવે, અભ્યાસ કેમ થાય, આપણો આત્મા આત્મતત્વને કેમ ઓળખે, એ તરફનું લક્ષ્ય હોય તો જ મોહદશા પાટલી પડે. એટલે મોહદશાને પાટલી પાડવા માટે એની જરૂર છે. પણ મોહદશા પાટલી પડ્યા બાદ ભાઈ ગુણોનો પણ વધારે, જેટલો રાગ હોય એટલી બોલાચાલી, ઝઘડા, મંદુક વધારે થાય. જેમ જ્ઞાનનો ભણવાનો પણ વધારે પડતો ઊંચી દશામાં રાગ હોય તો એ વખતે ગુરુજી બીજાને ભણાવતા હોય તો આપણને ક્લેશ થાય, આપણું જ્ઞાન એટલું ઓછું મળે ને આપણને, એ ગુણનો રાગ આપણને ક્લેશમાં જોડે. ઊંચી દશાની વાત કરું છું. એટલે ઉત્તમ દશામાં આવ્યા પછી જીવ કેવો બની જાય? મધ્યસ્થ. ચલાવ્યો પોતાના આત્મામાંથી જ પોતો પોતે ગુણો પ્રગટ કરે એવી ઊંચી દશામાં જીવ આવે. જેના માટે પહેલા રાગ જરૂરી. આમ એ દેવગુરુ ધર્મનો રાગ પણ આપણને ઉપકારક. કારણ મોહદશાને પાતળી કરવી હોય તો વિતરાગ પ્રભુનો રાગ, વૈરાગી ગુરુનો રાગ, બધો ચારિત્રનો રાગ, આવા ગુણોનો રાગ ઉપકારી. પણ ધીમે ધીમે ગુણો મેળવતા મેળવતા આપણે જવાનું છે બોલો વિતરાગ દશામાં. હવે વિતરાગ થવું હોય તો જેમ સંસારનો રાગ છોડવો જોઈએ એમ ગુણોનો કે ગુણીનો પણ રાગ છોડવો પડે. ખુદ ગૌતમ સ્વામી મહારાજાએ પણ ભગવાન મહાવીર પ્રભુ ઉપરનો જયારે રાગ છોડ્યો ત્યારે પ્રભાતે કેવું નામ થયું, ત્યાંથી બીજાને કેવું નામ થયું, ગૌતમ સ્વામીને ના થયું, ખ્યાલ આવે તો. એમના પછીના ગંધરો છે એ લગભગ કેવું નાની થઈ ગયા. પણ ગુરુ ઉપરનો રાગ એ દશામાં એ તારે છોડવા જેવો, સમજાય છે? હવે કોઈ કે છેલ્લે ગુરુ રાગ છોડવા જેવો છે ને તો પહેલી છોડવી હું ખોટું? આવો કોઈ પ્રશ્ન કરે તો એ પ્રશ્ન વ્યાજબી નથી. મરીએ પછી સ્મશાનમાં ઊંઘવાનું છે તો પહેલથી સંસારમાં ઊંઘી જઈ હું ખોટું? ફરી બોલું, મરી ગયા પછી સંસારમાં ઊંઘવાનું છે એ આપણા શરીરને સંસાર લઈ જવાનું, તો મર્યા પહેલા સંસારમાં ઊંઘી જવું શું થયું? આ ન્યાય કોઈ લગાડે? તો એમ છેલ્લે રાગ છોડવાનો છે ગુણોનો તો પહેલેથી ગુણો રાગ છોડી દે શું ખોટું? આવો ન્યાય નહીં લગાડો એમ મારું કહેવું છે. કારણ ગુણોનો રાગ હોય તો દોષોમાંથી બચી શકાય. વાત મારે આમ સમજાય, આપણે જયારે જૂઠું બોલવું નહીં એમાંથી બચવું હોય તો સાચા બોલવાના રાગી બનીએ તો જૂઠા બોલવામાંથી બચી શકીએ ને. એટલે જૂઠું બોલવાનું જયારે છૂટી જાય પછી સાચું બોલવાનું, પણ સાચા બોલવાનો રાગ નહીં રાખવાનો. વાત આમ છું એટલે કદાચ કોઈ બીજો માણસ જૂઠું બોલતો હોય કે કઈ આડાવડું કરતો હોય એના ઉપર આપણને દ્વેષ આવે કે મેં સત્યનો રાગ છે એટલે અસત્ય ઉપર કડવાશ આવ્યા વગર રે નહીં. આપણે તો રાગને જેમ છોડવા એમ દ્વેષ નહીં છોડવાનો છે, વિશ્રાંત બનવાનો છે. સમજાય છે? એટલે ઊંચી દશાની આ વાત છે. પ્રાથમિક દશામાં આવું નહીં લગાડતા, પણ છેલ્લે રાગ કયા વખત છૂટકો જ નથી. ભગવાન મહાવીર પ્રભુના ગુણ ગાનારા ઘણા જીવો હતા, બધું એમના ઉપર દેખાઈ વાળા ઘણા જીવો હતા, પણ ભગવાન કોઈના ઉપર પોતાના ગુણ ગાનારા ઉપર પણ પોતે રાગી નહોતા. સમજાય છે? માર્ગદર્શક હતા, એના હિત ચિંતક હતા, રાગી નહોતા. એમાં ફરક છે. એસે જે મગજમાં આવી વાત મહાપુરુષો આપણને સમજાવે છે. રાગ છૂટી ગયો હોય એટલે ક્યારે દ્વેષ આવે જ નહીં. હા, રાગ હોય તો જ દ્વેષ આવે. તમે જો તમને એક આ વસ્તુ ધારો પેન છે પણ ગમતી હોય, પાંચ પચીસ વધારે ખર્ચ્યા હોય અને વીસ રાખી હોય, એટલે મારી પેન એવી મમતા હોય તો જ કોઈ લઈ જાય એના ઉપર ગુસ્સો આવે. બીજાની પેન કોઈ લઈ જાય ગુસ્સો આવે? કેમ કે બીજાની પેન ઉપર રાગ નથી. રાગ હોય એને જ દ્વેષ આવે. એટલે વિતરાગના શબ્દમાં લખ્યું જેવું રાગ જેનો ચાલ્યો ગયો છે, પણ રાગ ચાલ્યો ગયો એટલે દ્વેષ હોય જ નહીં. એટલે લાંબુ નામ નથી રાખ્યું. ખરેખર તો નામ એવું રાખવું પડે વિત રાગ દ્વેષ. છ અક્ષર નામ જોઈએ ને, રાગ અને દ્વેષ બંને જેના ચાલ્યા ગયા. પણ બે બોલવાની કઈ જરૂર જ નથી. આજે એમ પતિ પત્ની કુટુંબો કપલ તમે ભૈયા એમ કહીએ એટલે એમના ઘરવાળા આયા સમજી લેવાનું, એની જેમ આ બધામાં આ રીતે જોડવાનું. ચાલો, જો શુદ્ધ મતિ સ્થિરીકૃત, બુદ્ધિને બરાબર શુદ્ધ કરી અને સ્થિર કરવી એ અપર વૈરાગ્ય કહેવાય. અપર એટલે પ્રાથમિક વૈરાગ્ય. આપણે આપણી બુદ્ધિને આ તત્વજ્ઞાનમાં સ્થિર કરવી, દુનિયાના ભાવોને જરા ગૌણ કરવા, એ અપર વૈરાગ્ય. કેવો? હા, એવા એના રસવાળા યોગીને ધીરે ધીરે વિકાસ કરતા સ્વગુણેશુ પોતાના આત્માના ગુણોમાં પણ વિતૃષ્ણાવહમ તૃષ્ણા વિનાનું પરમ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. કેવો વૈરાગ્ય? પરમ. હવે એ તો જયારે એ દશામાં આપણે આવીએ તો ખ્યાલ આવે. શ્લોક 205, વિપુલ ધી પુલાક ચારણ પ્રબલાસી વીસ મુખ્ય લબ્ધય ન મદાય વિરક્ત ચેત સામ મનુર સ ગોપન તાપ પલાલવત. હવે આમ જુઓ, અત્યારે આપણા પાસે કોઈ લબ્ધિ નથી શરીરની, એટલે બેઠા હોઈએ ને એટલે પેલા શેખ ચલીના વિચારની જેમ લબ્ધિઓની ઈચ્છા થયા કરે. બોલજા, આકાશમાં ઉડવાની લબ્ધિ મળે ને તો બહુ સારું. અહીં બેઠો બેઠો પાલિતાણા જઈ આવું, સન જુનાગઢ જઈ આવું, બધું બોલે જાય. સમજાય છે? પણ મળ્યા પછી શું કરે તો ભગવાન જાણે. અત્યારે બોલે, જો વૈક્રીય શરીર મળે તો એક રૂપને બદલે 12 રૂપ કરી એક સાથે બધે દર્શન કરી આવું, આમ કરી આવું, તેમ કરી આવું, આમ જીવ મોહને વશ બોલે. પણ ઉત્તમ દશામાં આવેલા જીવો આવી લબ્ધિઓની પણ ક્યારેય ઈચ્છા રાખતા નથી. કેમ કે લબ્ધિઓ મળે તો ફોરવવાનું મન થાય અને ફોરવે એમાં જીવમાં વિકારી ભાવ આવે. એટલે જેમ જેમ મોહને જીતે નિર્વિકારી બને એમ પુણ્યોદયથી લબ્ધિઓ મળે, પણ એ લબ્ધિમાં એમની આસક્તિ ક્યારેય હોતી. અને જેને આસક્તિને જીતી હોય છે એને જ આવી લબ્ધિઓ મળે છે. લબ્ધિઓને આસક્તિ વાળાને લબ્ધિઓ મળતી, એ ગુજરાતીમાં આપણે કહેવાય છે ને, આગે તે તાગે એવું કંઈક કહેવાય છે. નામ આગે દોડતું આવે તો આપણે મને જે આકાશગામી વિદ્યા મળે તો હું આમ કરી આવું, આ એવું કઈ એવી કઈ કહેવત છે. એટલે જે વસ્તુને તમે બહુ ઈચ્છો એ વસ્તુ તમારે દૂર ભાગે, અને તમે જેટલા એનાથી નિષ્ક્રુર રહો અને મોહદશાને જીતો એટલી લબ્ધિઓ તમને આપોઆપ વરે. આ મહાત્મા પુરુષોને આવી લબ્ધિઓ મળે એ નિર્મોહતાના કારણે. હવે આકાશગામીની વિદ્યા મળી હોય, તો વૈકરીશય બનાવવાની લબ્ધિ મળી હોય, આ રસોઈ બનાવવાની લબ્ધિ મળી હોય, છતાંય બહુ વિશિષ્ટ પ્રયોજન ઉભું થાય તો જ અહીંથી મહાવીર્યમાં જાય, નહીં તો મહાવીર્યમાં ગમનાગમન કરે નહીં. ખ્યાલ આવી આ મહાપુરુષોની વાત છે. અને જે નિષ્ક્રુ હોય, બોલો, આત્મભાવમાં જ રમણતા વાળા, આ જવા આવવાના વ્યવહારમાં ગૌણતા વાળા એવા આત્માઓને જ આવી લબ્ધિઓ ઉત્પન્ન થાય. આપણે મળી નથી ને તો એ હજાર જાતના આશા વાળા છીએ અને ફાંફા જ મારતા હોય, આ શક્તિમાં તો આમ કરી આવું, આ શબ્દમાં આમ કરી આવું, બેઠું આ બહુ મોહ દશામાં જ છીએ એટલે લબ્ધિઓ થતી. જો ગાથા કેવું લખે, વિપુલ અર્ધી એને વિપુલ વૃદ્ધિ, વિપુલમાંથી મનપ્રજ્ઞાન આવે છે ને, પછી પુલાક લબ્ધિ, ચારણ લબ્ધિ અને પ્રબળ આશીવીસ લબ્ધિ, આ બધી મુખ્ય લબ્ધિઓ છે. એનો અર્થ બી નીચે લખ્યો છે કે વિપુલ લબ્ધિ બીજા ફકરામાં કે વિસ્તારવાળી લબ્ધિ, મનપ્રજ્ઞાવાળા મુનિઓ ઘટ પડ વિયરે વસ્તુઓના સમસ્ત પર્યાવરણને જાણી શકે, મનના બીજા ભાવો જીવે જે જે વિચાર્યા હોય એ બધા ભાવોને અહીં બેઠા બેઠા જાણી શકે. બધું કેટલી લબ્ધિ કહેવાય. આપણું મન હોય કે સામેનો જીવ મારા વિશે આમના વિશે શું વિચાર કરે છે એ બધું પ્રત્યક્ષ દેખાય. આનું નામ બોલો વિપુલ મતિ મન પ્રયોગના લબ્ધિ. બરોબર. બીજી લબ્ધિ જે કઈ પુલાક લબ્ધિ છે ને, ચારણ લબ્ધિ, સાપ્તી, સાધકો આકાશમાં આવવા જવાની શક્તિ ધરાવે, જે આપણી લબ્ધિઓ છે આકાશમાં ઉડીને જઈ શકે અને આવી શકે, આવી લબ્ધિ. પછી આશીવીસ લબ્ધિ, એ સાધકોએ આપેલો શ્રાપ, એવો શ્રાપ આપે એ બીજાને અવશ્ય લાગુ પડે એવી એનામાં તાકાત હોય. આવા લબ્ધિઓ જીવને ઉત્પન્ન થાય પણ વિરક્ત ચેત સામ, મૂળ શ્લોકમાં છે વિરક્ત ચેત સામ, વૈરાગી છે ચિત્ત જેન. બોલો, વિરક્ત એટલે વૈરાગી, ચિત્તવાળા આત્માઓને આવી લબ્ધિઓ મળે કદાચ તો પણ અનુસ ગોપ નતા પલાલવત, તો પણ અનાજની સાથે ઉત્પન્ન થયેલું ઘાસ હોય, બોલો, તો આપણી દ્રષ્ટિ અનાજમાં વધારે કે ઘાસમાં વધારે? એમ ચારિત્રના પ્રતાપે આવી લબ્ધિઓ ઉત્પન્ન થઈ હોય તો વધારે ચારિત્રમાં ધ્યાન હોય, લબ્ધિઓમાં ધ્યાન ના હોય. સમજાવું? એવું લખે જોઈ લો કે ઋષિ ગોપન જહ, ઋષિ પુરુષો જે છે એ અનાજની સાથે ઉત્પન્ન થતા પલાશે ઘાસ વગેરે માટે જેમ અભિમાન કરતા નથી તેમ વૈરાગી આત્માઓને આનું અભિમાન હોતું નથી. આપણે ખેડૂત ચોમાસામાં ખેતી કરવાની ઘણી મહેનત કરે અને મહેનત કરીને એમાંથી જે અનાજ પાકે એના વડે કદાચ પોતાના આત્માને ખુશી ખુશી ઉપજાવે કે મારા ખેતરમાં 500 મણ, 1000 મણ, 2000 મણ અનાજ થયું અને એનો આનંદ માને. હવે આટલું 2000 મણ અનાજ થયું હોય તો 200-500 પૂરા ઘાસ પણ, ઘાસની ઉપર જ અનાજ આવે ને, એટલું અનાજ ઉપર આવે, ઘાસ નીચે હોય ભેગું થાય કે નહીં? છતાંય 500 પૂરા ઘાસ થયું એનું અભિમાન ક્યારેય જીવને ના હોય. કદાચ કોઈ 2 પૂરા લઈ જાય, 2 પૂરા ચોરી જાય તો પણ એને કોઈ દિવસ એની અપેક્ષા ના હોય. એમ આ લબ્ધિઓ બધી ઘાસ જેવી, બોલો, અને ગુણો મેળવ્યા એ બધું ઘાસ જેવું, અનાજ જેવું, અનાજ જેવું. એટલે અનાજમાં ધ્યાન હોય, ઘાસમાં ધ્યાન ન હોય, અનાજ ના ભેગું ઘાસ આવે ખરું, એમ ગુણો મેળવવામાં ધ્યાન હોય, ગુણો મેળવતા મેળવતા જે સાધના કરી એના પ્રતાપે એક રૂપમાંથી પાંચ રૂપ કરવાની લબ્ધિ મળી જાય, બરું, પણ વિના પ્રયોજને ક્યારેય એનો ઉપયોગ ના કરે, ઉડાઉડે ના કરે, ક્યાંય જાય નહીં, એક જગ્યાએથી બીજી જગ્યાએ વૈક્રિય સહી કરીને જવું પડે ને તો એને ભાર ભાર લાગે, ઉપાધિ લાગે, એટલું એને સ્વાધ્યાય સ્ખલ ના થાય, પોતાનું ચિત્ત સ્વાધ્યાયમાંથી સ્ખલિત થાય, બોલું એ વાત એને ગમે નહીં, જવું પડે એટલે કોચ જાય પણ બને એટલું ઓછું જાય, એમ સમજાય છે. આ મહાત્મા પુરુષો બોલો આવી લબ્ધિઓ મળી હોય તો એ લબ્ધિને ફોરવવામાં ઉદાસીન, ને આપણને લબ્ધિઓ નથી મળી તો એ લબ્ધિઓ મળે એવી આશામાં જ આખો દાડો જૂનારા. કેટલા મોહને આધીન છીએ બેનો તડતજુમો કરો સમજાશે, નથી મળી તો એ રાજદાડો જૂનારા કે જો મને આ લબ્ધિ મળે આમ કરી નાખું ને તેમ કરી નાખું, ખરી ઈચ્છા થાય ને કે આ દેશની રાજગાદી મને મળે ને તો આમ કરી નાખું ને તેમ કરી નાખું. આ બધી મોહની લોલુપતા છે. એટલે મહાપુરુષોને ક્યારેય આવી રાજદશા આવતી નથી. લબ્ધિઓ મળી હોય છતાં લબ્ધિનું તો અભિમાન ના કરે, પણ લબ્ધિ ફોરવે બી નહીં, એ કે આ બધું ઉડાઉડ કરી શું ફાયદો, એટલો આપણા સ્વાધ્યાયમાં ખલેલ પહોંચાડે. ઠીક છે, પુણ્યોદયથી મળી છે એ કોઈક વાર અવસર આવશે અને જરૂર પડશે એનો ઉપયોગ કરશું, બાકી બહુ આત્માનું કલ્યાણ કરનારી વસ્તુ નથી. એમ એક શરીરમાંથી બધું વૈકેશ્વરી બનાવવાની શક્તિ મળી હોય તો આ જીવ રાજદારો નવાનો રૂપ કરીને ગામ ફર્યા જ કરે, એટલે આખી દુનિયા જોઈ આવીએ, ફરી આવો લાવો કામ મળવાનો હતો. તો આવી મોહવાળ દશાવાળાને ક્યારેય આવી લબ્ધિ મળતી નથી, મોહને જીતે એને જ મળે. એમ હવે આપણે તો મોહને જીતવો નથી, લબ્ધિઓ મેળવીને પણ મોહને પોષવો છે, બરોબર. આ લબ્ધિઓ મેળવીને પણ મોહને, એટલે જ આપણાથી લબ્ધિઓ બહાર ગાવું દૂર જ રહે છે. હા, એ તો પોતે વિકસાવી છે, ખબર પડે, એટલે નથી ખબર પડતી અત્યારે એ જ વધારે સારું છે, ખબર પડે તો અજ્જર થઈ જઈએ એમ છીએ. સારું, એ ન મદાય પેલો શબ્દ છે ને, ઉત્તમ આત્માઓને આવી લબ્ધિઓ મળે તો એ ન મદાય ક્યારે અભિમાન માટે થતી નથી. ને આપણે એક પાંચ પૈસા વધારે મળે ને, બોલો એ પાંચ પૈસા વધારે કમાયા હોઈએ તો એક વેદ અજ્જર છાંટતા હોઈએ. સારું છે કે લબ્ધિઓ મળી નથી, અમારી લબ્ધિઓ મળી હોય ને તો વધારે અજ્જર ચાલીએ. આ જીવની દશા આવી છે, એટલે મોહને જીત્યા વગર, વિકારોને જીત્યા વગર આવી લબ્ધિઓ જીવને મળતી. શ્લોક 206, કલિતાતિશયો કોપી નો વિબુધાન મદ કૃદ ગુણ વ્રજ અધિકમ ન વિદંતી અમી યતો નિજ ભાવે સમુદંચતિ સ્વતઃ. સમજો, આત્મામાં ક્યારેક જુદા જુદા ગુણો હોય છે, જેમ કોઈમાં ચારિત્ર ગુણ સારો હોય, કોઈમાં જ્ઞાન ગુણ સારો હોય, કોઈનામાં વિનય ગુણ સારો હોય, કોઈમાં વ્યાવચ ગુણ સારો હોય, આવું બને નહીં. એટલે કોઈ કોઈ જીવમાં, કોઈ કોઈ જીવમાં કોઈ કોઈ ગુણ સારા સારા હોય છે, પણ ઉત્તમ આત્માઓને આ ગુણનું પણ ક્યારેય અભિમાન હોતું નથી, સમજાય છે. હવે ગુણનું જો અભિમાન નથી કરવાનું તો બાહ્ય વિભૂતિનું અભિમાન કેમ કરાય? જેમ ધારો પૈસો સારો મળ્યો, પતિ સારા મળ્યા, પત્ની સારા મળ્યા, કે પરિવાર સારો મળ્યો, કે ઘર સારું મળ્યું, આ બધું જો સંયોગ સંબંધ વાળું છે. કેવું છે? હા, આપણું આયુષ પૂરું થાય એટલે પતિ કોને પત્ની કોને એ જીવ એના પ્રમાણે જવાનો. બોલો આપણો જીવ આપણા પ્રમાણે જવાનો. કોઈ બીજા ભાવમાં પતિ હોય પત્ની હોય કે પુત્ર હોય કોઈ કોઈને બચાવવા આવતું નથી, ખરું કે નહીં? કોઈ બી રાજાશાહીમાં રાજાએ ઘણા પાપ કર્યા હોય અને મરી નરકે જાય તેની રાણીના જીવને બચાવવા જઈ શકે? અને કોઈ રાણીના જીવે ઘણા પાપ કર્યા હોય અને મરી નરકમાં જાય તો રાજાનો જીવ બચાવવા જઈ શકે? બોલો આ ભાવ પૂરો થાય એટલે સૌ પોતપોતાના કર્મ પ્રમાણે જાય છે. તો પછી એ જીવ આટલી બધી એના ઉપર મમતા શું કરવા કરી, આવું સમજાવે. એક ભાવની સગાઈ છે એ સંબંધ સાચવવાના. બોલો રાગ નહીં કરવાનો. વાત આમ ચાલે છે કેમ કે અંતે આ સંબંધ છૂટવાનો છે. બોલો છૂટવાનો છે ને છૂટવાનો. કલિત અતિશયો બી કોપી, જેને ઘણો અતિશય પ્રાપ્ત થયો છે એવો કોઈ પણ મનુષ્ય નો વિભુધારામ સકૃત ગુણવ્રજ, પોતાનો કોઈ ગુણ સમૂહ અતિશયના પામેલો હોય તો પણ મહાત્માઓને તે મત કરાવનાર બનતો નથી. તેઓ તો નિજ સ્વભાવમાં આનંદ અનુભવતા હોવાથી એને અધિક ગણતા નથી. પોતાની જે સ્વભાવ દશા છે, બોલો પોતાની આત્મરમણતા, એને જ ઘણું મહત્વ આપનારા છે. એટલે આત્મદશામાં જ એવા લયલીન રહે છે કે બાહ્ય ગુણોમાં ક્યારેય રાચતા નાચતા કૂદતા નથી. ભેગું આવા ઉત્તમ પુરુષો હોય છે, કોઈને સંગીત સારું હોય, કોઈનો કંઠ સારો હોય, કોઈને બોલતા સારું આવડતું હોય, કોઈનામાં જ્ઞાન સારું હોય, કોઈમાં વિવેક સારો હોય, આવા ગુણ હોય, પણ ક્યારે ઉત્તમ પુરુષો આવા ગુણનું બોલો અભિમાન કરતા નથી. ત્યાં બધી ગુણો મળ્યા છે પણ આ બધા ગુણો એ ભાવ પૂરતા છે એટલે એનું અભિમાન કરીને બાંધેલું કર્મ ભાવો ભાવમાં રખડાવનારું છે. આવું આ મહાપુરુષો સમજતા હોય. હવે ગુણોનું અભિમાન ન કરાય, બોલો તો બાહ્ય વિભૂતિનું અભિમાન કેમ કરાય? એ તો આપણાથી દૂર છે. ઘર સારું હોય, પૈસો સારો હોય, પરિવાર વિશિષ્ટ હોય, એનું અભિમાન કેમ કરાય? આ તો સંયોગ સંબંધી આપણે જોડાયા છીએ. બેઠું મગજમાં? કોઈ કપડાં સારા હોય કે પૈસો સારો હોય, બધું ગમે એટલું સારું હોય તો કાઢી નાખવાનું છે. હોય સારું તો ભલે સારું ભોગવીએ, સારું વાપરીએ, એનું અભિમાન કરીએ. એટલે આપણા જેવી આ વિભૂતિ જેમાં ના હોય એના ઉપર આપણે સેજે પર હલકાપણાનો ભાવ આવે, હોય કે નહીં? હલકાપણાનો અને રાગ અને દ્વેષ વધે અને એનાથી આપણો આત્મા સંસારમાં ડૂબે. મારે મહાપુરુષો ક્યારે બાહ્ય વિભૂતિનો અભિમાન તો નથી કરતા, પણ પોતાના ગુણોનો અભિમાન નથી કરતા. પોતાના ગુણો બીજાને આપે, બીજાના ગુણો પ્રગટ થાય એવો પ્રયત્ન કરે, બીજાના ગુણોને ઉઘાડવામાં સહાયક બને, પણ પોતાના ગુણોનું બોલો ક્યારેય માન કરતા? તો આના ઉપરથી આપણને કયા જ્ઞાન સારું મળ્યું હોય, ધર્મ સારું મળ્યું હોય, સાહિત્ય સારું મળ્યું હોય તો એને પાળવાનું, એમાં રહેવાનું, એમાં વર્તવાનું, તો એનું ક્યારેય અભિમાન નહીં કરવાનું. ખેડાની ભગવાન ખેડાની બધાની પોઝિશન દેખે છે. પોતાના ખેડાનું જો અભિમાન કરવા જાય તો બધા એમને હલકા દેખાય કે નહીં? એમના જેવું કોઈનામ જ્ઞાન નથી, એમના જેવું કોઈનામ સાહિત્ય નથી, બરોબર? છતાં બોલો બધાની વચ્ચે બેસે, બધાને સમજાવે, બધાને ઉપદેશ આપે. હા, હવે એમનો થોડો ધડો લઈએ આપણે તો એ પાંચ પૈસા કમાયા હોઈએ કે પાંચ વસ્તુ આપણા જે ઊંચી મળી હોય તો અધર ચાલીએ. અરે કેમ ચાલે આ બધું? એટલે જ આપણાથી મોક્ષ બહુ દૂર થઈ ગયો છે. આપણી પરિસ્થિતિ આવી વિકટ છે માટે મોહવશી એટલે બેઠું. કલિતાશયો પી અતિશય પ્રગટ થયો હોય કોઈ પણ તો પણ નો વિભૂદાનમ, પંડિત પુરુષોને ક્યારે મદકૃત, બોલો મદ કરાવનારો આ ગુણ સમૂહ થતો નથી. એમને પ્રગટ થયેલો ગુણોનો સમૂહ બોલો ક્યારે મદ કરાવનારો બનતો નથી. અમી વિદંતી અમી છે ને, આ મહાત્મા પુરુષો સ્વતઃ જ નિજ ભાવે પોતાના ભાવમાં જ સમુદ્રથી રમે છે. અધિકમ ન વિદંતી, બીજા કોઈ બાહ્ય ભાવમાં ધ્યાન આપતા. અને આપણે સવારે ઉઠીએ ત્યારથી બાહ્ય ભાવની વાત, પેલું છાપું લઈએ, બોલો યાર, આદિથી અંત સુધી વાંચવાનું, બધી ગામની ગરબડ જ હોય, મારે આને આને મારી નાખ્યો, આને આમ કર્યું, આને તેમ કર્યું. એટલે બાહ્ય ભાવમાં આ જીવ એટલો બધો રચ્યો પછી ઓતપ્રોત છે, બોલો એ સાંભળીને એ જાણીને કસાયોથી વ્યાપ્ત થાય, સંસાર વધે. મહાપુરુષો કે આનાથી તમે થોડા દૂર રહો, આત્મ સ્વરૂપને ભણો. સ્વરૂપને ભણવાનો ટાઈમ જ કાં છે? બોલો, કોઈ બી એક આત્મ સ્વરૂપને સમજાવનારું પુસ્તક હોય કે જ્ઞાનીનો યોગ હોય તો કોઈ કોઈ વાંચ્યા ના વાંચે, બે પાના ચાર પાના છાપું આખું વાંચવા જોઈએ. બોલો યાર, ખોટી વાત તો કેજો, આપણી બધાની આ દશા છે, આપણી બધાની આ દશા છે. એમની જાણવા મળે બધું, એમ શું જાણવા મળે? મારા મારી બીજું શું કસાયું? એ રાગ દ્વેષ મોહ વધે એમાં જ આપણે રચ્યા પચ્યા છીએ. જૈન ધર્મ રાગ દ્વેષ મોહને જીતવાનો માર્ગ બતાવે છે. કારણ વૈરાગ મેળવો તો વિતરાગ થવાય, અને વિતરાગ થવાય તો સર્વજ્ઞ થવાય, આ એની શ્રેણી છે. અને સર્વજ્ઞ થયા વગર આત્મા મોક્ષે જતો નથી. ચાલો શ્લોક 207. હૃદય ન શિવેપી લુબ્ધતા સદનુષ્ઠાનમ અસંગમ મંગતિ પુરુષસ્ય દશેયમીષ્યતે સહજાનંદ તરંગ સંગતા. આમ જુઓ, સંસારી ભાવોનો રાગ છૂટતા છૂટતા ધીરે ધીરે આ જીવ એટલી બધી ઊંચી દશામાં આવે છે કે મોક્ષનો રાગ પણ છૂટી જાય છે. મોક્ષે જવું છે, બોલો, સર્વકર્મને તોડવા છે, પણ એનો એ રાગ છોડી દે છે. પાછેની દશામાં એ સાંભળીને આજથી રાગ નહીં છોડી દેતા. આપણે હજી પ્રાથમિક દશામાં છીએ. આ તો ઊંચી દશાનું વર્ણન કરે છે કે હૃદયમાં મોક્ષનો રાગ પણ છેલ્લે, બોલો, જીવ આઠમા ગુણખાણા પછી હાસ્ય શતકનો ઉદય નથી હોતો. એમાં હાસ્ય રતિ અરતિ બધું છૂટી જાય ને, રતિ અરતિ છૂટે ખરી નહીં. રતિ એટલે રાગ, અરતિ એટલે દ્વેષ, સંસારનો દ્વેષ અને મોક્ષનો રાગ એ પણ આત્મા ગુણખાણા ઉપર જાય, છૂટી જાય. અને જીવ મધ્યસ્થ બની જાય, મારે મારા આત્માનું સ્વરૂપ અંદર છે એને જ પ્રગટ કરવાનું છે. પ્રગટ કર્યા પછી, બોલો, આ આત્મા અહીં રહે કે મોક્ષમાં જાય? અહીં રહેતો નથી, પણ ધારો કે અહીં રહે કે મોક્ષમાં જાય, મને શું એમાં નુકસાન છે? કારણ હું રાગ દ્વેષને જો જીતી લઉં અને વિતરાગ બનું તો ગમે એવા રાગના પાત્રો આવે તો હું નથી લે પાવાનો. એટલે એને મોક્ષના સ્થાનનો રાગ પણ પછી હોતો નથી. જેને આત્મ સ્વરૂપ પ્રગટ કરવું છે એવા જીવને આત્મા ગુણધાણા પછી મોક્ષનો રાગ પણ હૃદયમાં હોતો નથી. આવી ઊંચી દશા જીવની છે, અને એ દશા આવે તો જ જીવ ધીરે ધીરે કલ્યાણ પામે. એટલે તો આ બધા પગથિયા છે, છઠ્ઠા સાતમા ગુંઠાણાથી દસમા ગુંઠાણા સુધી જીવ વૈરાગ્ય મેળવે. શું મેળવે? સાધુ સંત થાય ને, અને છઠ્ઠું આઠમું ગુંઠાણું હોય ને, એ છ થી દસ ગુંઠાણામાં વૈરાગ્યનું જોર હોય. એના જોરે અગિયારમે બારમે જાય એટલે વિતરાગ થાય, અને વિતરાગ થાય તો તેરમે જાય અને સર્વજ્ઞ બને. મોહનો નાશ કરે એટલે વિતરાગ થાય, અને જ્ઞાનાવણી દર્શનાવણી અંતરાયનો નાશ કરે એટલે સર્વજ્ઞ બને. કાચી કર્મ 4, પ્રેમ આપેલા એક જ કર્મ જાય. કયું કર્મ? મોહનીય. મોહનીય કર્મ તોડવા માટે ત્રણ ગુણ થાણા, આઠમું, નવમું, દસમું. બોલો જરા. ત્રણ ગુણ થાણાની જબરદસ્ત મહેનત થી જીવ મોહનીને તોડે, વૈરાગ્યના જોરે. એટલે મોહનીય જવાથી વૈરાગ્ય વાળો હતો એમાંથી વિશ્વાસતા વાળો થાય. કેવો થાય? એટલે બારમે જાય. અને બારમું એક જ ગુણથાણું ત્રણ કર્મ નો નાશ કરે. ત્રણ ગુણથાણા એક કર્મ નો નાશ કરે. બોલો. આઠમું, નવમું, દસમું, સપક્ષણીના ત્રણ ગુણથાણા એક મોહનીય કર્મ નો નાશ કરે. પણ આ જીવમાં એવું જોર આવી જાય પછી વિતરાગતાનું કે જેના કારણે એક જ ગુણથાણા બારમામાં નાનાવણી દર્શાવણીને અંતરાય. ત્રણેય કર્મનો આ જીવ નાશ કરી શકે. જરા પણ ત્રણ કર્મમાંથી થોડું ઘણું પણ બાકી ના રહે. પછી એવું નહીં બે નો નાશન એક રે કે એકનો નાશન બે રે, એવું નહીં. સમજાય છે? બારમે ગયેલા જીવ મોહનીના નાશના કારણે વિતરાગ, અને ત્રણનો નાશ કર્યા પછી તેરમે ગયેલા જીવ સર્વજ્ઞ. સમજાય છે? અને સર્વજ્ઞ થયા પછી ચાર અઘાતી કર્મ છે, એ કર્મ ભોગવવા પૂરતા સંસારમાં વર્તે. ગામાનું ગામ વિહાર કરે, ધર્મદેશના આપે, લોકોને ધર્મ પમાડે, લોક વ્યવહારમાં રહે. કયું ગુંઠાણું? તેરમું. અને જયારે આ કાર્ય પૂરું થાય ત્યારે અઘાતી ચાર કર્મ એનો નાશ કરવાનો છે. એમાં ધારો આયુષ્ય કર્મ થોડું હોય અને ત્રણ કર્મ બીજા વધારે હોય તો આયુષ્ય કર્મ વહેલું પૂરું થઈ જાય તો ત્રણ કર્મ લઈને મોક્ષે જવાય નહીં. સમજાય છે? અને બીજા ભાવમાં આયુષ્ય વગર જવાય નહીં. એ ત્રણ કર્મને તોડવા માટે જ કેવડી સમુદઘાત કરે. બેસે છે મગજ મારી? છેલ્લું અંતરમૂળ બાકી હોય ત્યારે કેવો નાંદી જોઈને આયુષ્ય થોડું છે અને ત્રણ કર્મ વધારે છે, એ ત્રણ કર્મનો નાશ કરવા કેવી સમુદઘાત કરે. જે વાત આપણે ગઈકાલે સમજાઈ ગઈ. અને આત્માની, હા, આત્માની લાંબા પોળા થવાની આ પ્રક્રિયાથી ત્રણ અઘાતી કર્મ તોડી અને ચૌદમા ગુંઠાણા પ્રમાણ આયુષ્ય કર્મ પ્રમાણે કરે. એટલે જેવું આયુષ્ય પૂરું થાય તો એવા ત્રણ કર્મ પણ પછી યોગ નિરોધ કરે. એટલે મનની, વચનની, કાયાની બધી પ્રવૃત્તિને અટકાવે. કેમ કે પ્રવૃત્તિથી કર્મ આવતું હતું. ભલે નિદ્રા ઘણી થતી હતી પણ આજે કર્મ પણ આવતું હતું. કેમ કે યોગ હોય એટલે કર્મ બંધ થાય. કર્મ બંધના પાંચ કારણો સાંભળ્યા છે ને? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. એટલે યોગ હોય તો એ બંધ થાય, અને બંધ હોય તો મોક્ષે જવાય નહીં. એટલે હવે યોગનો નિરોધ કરે. યોગ અટકી જશે એટલે કર્મનો બંધ અટકી જશે. સમજાય છે? ફરી જીવ ચૌદમે ગુંઠાણે જાય, જેનું નામ અયોગી કેવડી. ત્યાં યોગ નથી એટલે નવા કર્મ બંધાય નહીં, માત્ર જૂના છે બોલો એનો હિસાબ ચૂકતે કરવાનો. બેસે જે આ રીતે જૈન દર્શનમાં આત્માનો મોક્ષ બતાવેલો છે. કોઈ વાતનું આમાં ગપ્પું નથી કે કોઈ વાત ઉપજાવી કાઢી નહીં. વાસ્તવિક યથાર્થ સ્થિતિ છે, આત્માને શુદ્ધ થવાનો માર્ગ છે. તો આપણે જો શ્લોક લઈએ, હૃદયે ન સિવેપી લુબ્ધતા, હૃદયમાં મોક્ષની પણ લોભ નથી હોતો. સિવેપી મોક્ષનો પણ ન લુબ્ધતા, મને વહેલો મોક્ષ મળી જાય, મને વહેલો મોક્ષ મળી જાય. તો રાગ હોય ને તે રાગના કારણે મોક્ષ જ ના થાય. એમ જીતકાય પકડી ના આવે. એટલે હૃદયમાં બોલો સિવેપી એટલે મુક્તિ ઉપર પણ ન લુબ્ધતા, લોભ હોતો નથી. સદનુષ્ઠાનમ અસંગમ અંગતિ. પહેલા સદનુષ્ઠાન આવે એટલે ઉત્તમ અનુષ્ઠાન જીવનમાં આવે, અને ધીરે ધીરે ઉત્તમ અનુષ્ઠાનથી આ જીવ એવો ટેવાઈ જાય અસંગ અનુષ્ઠાનમાં જાય. ક્યાં? અસંગ. સંગ એટલે આસક્તિ. અસંગ આસક્તિ વિનાનું અનુષ્ઠાન સમજાય છે. આત્મા અનુષ્ઠાન ને કરે ખરો, એમાં રંગ રાગ નહીં. એ દશા તો આવી હોય એને જ ખબર પડે. પહેલા સદ અનુષ્ઠાન અને પછી અસંગમ અનાશક્તિ ભાવ. બોલો, એવું અનુષ્ઠાન જીવમાં અંગતિ એટલે આવે છે. પુરુષસ્ય દશા ઈયમ, પુરુષની આવી ઊંચી દશા જીવને ઈચ્છે તે પ્રાપ્ત કરાય છે. મેળવી છે ને આવી દશા? બોલો, આવી દશા મેળવી છે ને? આવી દશા જીવ મેળવે છે. અને આવી દશા જયારે જીવમાં આવે છે ત્યારે સહજ આનંદ તરંગ સંગ, સ્વાભાવિક આનંદ. બોલો, બીજો આનંદ બાહ્ય ભાવનો આનંદ નહીં, સ્વાભાવિક આત્મગુણોનો આનંદ. એના જ તરંગો ઉછળે છે. આપણે જેમ સારું ખાધું હોય, સારું પીધું હોય, સારા કપડાં પહેર્યા હોય તેનો કેવો આનંદ હોય? બોલો, સમજાય છે? પણ આ બધો પ્રભાવનો આનંદ, પરદ્રવ્યનો આનંદ, અને પોતાના આત્માના ગુણોનો આનંદ, સહજ આનંદ, સ્વાભાવિક આનંદ રૂપી તરંગ એટલે મોજા, એ આ જીવમાં ઉછળે છે. હવે એ મોજા કેવા હોય એ તો એ દશા આપણામાં આવે તારી ખ્યાલ આવે. બરોબર. શ્લોક 208 આ પ્રબંધનો આ છેલ્લો શ્લોક. આવો આપણે વૈરાગ્ય મેળવીએ અને વૈરાગ્ય મેળવીને બધો વિતરાગ બનીએ, આવું એમનું સમજાવું છે. ઇતિયમાં આ મતે ભવેદીય વૈરાગ્ય વિલાસ મૃદ મન ઉપયંતી બરી તું મુચ્છ કહીશ સમુદાર પ્રકૃતિ યશસ્વી. યશ્ય મહામતે, જે મહામતી વાળા જીવને, મહાબુદ્ધિશાળી જે મહાત્માને ઈય વૈરાગ્ય વિલાસ ભૃત મન, એનું મન આવા વૈરાગ્યના વિલાસ વાળું. આપણે ઘણા વૈરાગ તો આવી જાય, કોઈના સ્મશાનમાં ગયા હોઈએ, બોલો યાર, અને લોકોને રડતા દેખીએ, વૈરાગ્ય આવે ને? આપણા વૈરાગ્યમાં આ વૈરાગ્યમાં કેટલો ફરક. એ વૈરાગ્યથી થોડી વાર ઉદાસ થઈ જઈએ તો પછી ઘેર આવી દરે બોલો મીઠાઈ બનાવી ખાવા બેસી જઈએ. એટલે વૈરાગ્ય ક્ષણ વાર પૂરતું જ. યશ્ય મહામતે, જે મહામતી વાળા જીવનો વૈરાગ્ય વિલાસ ભૃત મન, વૈરાગ્યના વિલાસને ધારણ કરનારું આવું મન બન્યું છે, બેઠું એ જીવોને તમ નીચે ઉદાર પ્રકૃતિ, આવા ઉદાર સ્વભાવ વાળા તમ એટલે તે મહાત્માને યશસ્વી યશરૂપી લક્ષ્મી ઉચ્ચ કહી વરી તું ઉપયંતી, ઉચ્ચ પ્રકારે વરવા માટે સામેથી આવે છે. આપણે લક્ષ્મીની પાછળ દોડીએ તો એ લક્ષ્મી વરે નહીં. અને આવા ઉત્તમ સ્વભાવ વાળા જીવને બોલો યશની લક્ષ્મી સામેથી આવે છે. અને એમ યશુજી મહારાજ આ ગ્રંથ બનાવ્યો છે ને, યશસ્વી એ શબ્દ લાવી દે વચમાં ગમે તેમ કહે છે. તો જેટલા બને એટલા સંસારી ભાવોથી અલિપ્ત બનીએ. ભલે સુખના સંજોગો હોય તો સુખ ભોગવીએ ભલે, પણ સુખમાં આસક્તિ નહીં. સમજાય છે? એટલે ક્યારેક સુખ ઓછું મળે, વધારે મળે, ચાલ્યું જાય તો એ જીવ ક્યારેય દુભાય નહીં. સુખ ભોગવવાનું તો સુખના રાગી નહીં બનવાનું. સારી ખુશી મળી હોય તેના ઉપર બેહવાનું, બોલો, પણ એ ખુશીના રાગી નહીં બનવાનું. એટલે કોઈ ભાગેલી મળે તો મૂળ ચડી જાય એવું ના બને. આ દ્રષ્ટાંત આપીએ. સારું મળ્યું હોય તો ભલે એનો ઉપયોગ કરવાનો, પણ સારામાં અંજાવાનું નહીં અને ખોટામાં દુભાવવાનું. આપણે આપણા મગજને ઠેકાણે રાખવાનું. લોકોનું કામ આપણાથી થાય તો લોકો યશ આપે, લોકોનું કામ આપણાથી કદાચ ના થાય તો અપયશે આપે. આપે કે ના આપે? એ લોકોની અનુકૂળતા થઈ એ લોકો યશ આપ્યો, લોકોની પ્રતિકૂળતા થઈ લોકોએ દ્વેષ કર્યો. હોય એમને જેમ બન્યું વાંકું પડ્યું એમ બને. આપણે આપણા બોલો રાગ દેશમાં આવા અંજાવાનું નહીં. આપણે બનેલું સત્કાર્ય કરવાનું અને સત્કાર્ય કરવાનો અભિલાષ રાખવાનો. આવી આ મહાપુરુષોની વાણી છે બેઠું, અને એને આપણે જીવનમાં ઉતારીએ. હવે આવો વૈરાગ્ય આમ જે જીવનમાં આવે ત્યારે સંસારી ભાવોની મમતા ઓછી કરીએ તો બોલો જરા. ક્ષમતા અને મમતા, મમતા શત્રુ તુલ્ય છે, ક્ષમતા મિત્ર તુલ્ય છે. આવું આમાં સમજાવે એ સનો ને મનો જ ફરક છે, બોલો. એક અક્ષર નો જ ફરક. ક્ષમતા લેવી છે કે મમતા લેવી છે? ભાઈ કે ક્ષમતા બરું. હવે ક્ષમતા લેવી હોય તો મમતા છોડવી પડે. એટલે આ અધિકારમાં બધું મમતાનું જ વર્ણન કરે છે, અને આપણે મમત્વથી ભરેલા છીએ. એટલે આમ જો આપણું ચરિત્રમાં છે એમ જ ચાલે. જે શ્લોકમાં જે કહેશે બધું આપણા જીવનમાં છે, એટલે આપણે એને બને એટલું મમતા છોડવી હોય તો આ વાતને ધ્યાનથી સાંભળવાની. છોડવા લાયક છે એમ સમજી. નિર્મમ ચૈવ વૈરાગ્યમ સ્થિરત્વમ અવગાહતિ પરિત્યજે તત પ્રાગનો મમતામ અતિ અનર્થદામ. આમ જુઓ, મમતાનો ભાવ છોડ્યો હોય બોલો જા તો જ ક્ષમતા સ્થિર થઈને વસે. એટલે ક્ષમતાને સ્થિરપણે આપણા આત્મામાં વસાવવી હોય તો બોલો મમતાને એવું સમજાવે. નિર્મમસ્ય, અહીંયા રોજ આવું જ સાંભળવા મળવાનું છે, બીજું કઈ આવવાનું નથી, આવું જ આવવાનું. નિર્મમસ્ય એટલે મમતા વિનાના જીવમાં વૈરાગ્યમ સ્થિરત્વમ. આ વૈરાગ્ય સ્થિરપણાને પામે છે. સંસારી ભાવનો વૈરાગ્ય આપણામાં આવ્યો હોય તો સંસારી વસ્તુઓની મમતા ઓછી થઈ હોય તો જ વૈરાગ્ય ટકે ને બોલો. તેથી કરીને નીચે સતહ તેથી પ્રાજ્ઞ બુદ્ધિશાળી માણસે મમત્વ મમત્વ કરી તેજે સજવા જેવું છે. કેવું મમત્વ છે? અતિ અનર્થદમ, અતિશય અનર્થને કરનારું. એટલી બધી જીવને મમતા ઘણી વાર હોય છે કે કોઈ વસ્તુ ગઈ હોય તો એ વસ્તુની મમતાના કારણે પોતાના પ્રાણ પોતે ગુમાવી દે. જે જે લોકો કોઈ આપઘાત કરે કે પાણીમાં અગ્નિમાં ડૂબી મરે બળી મરે, હું જુઝું એક વસ્તુ ઉપરનો ઘણો રાગ હતો, એ વસ્તુ ચાલી ગઈ એટલે જીવને ઓછું આવ્યું, ઓછું આવ્યું એટલે મરવાનો પ્રયત્ન કર્યો. જેટલા જેટલા તમને કબુદ્ધિથી મૃત્યુ પામતા દેખાય છે એ બધા રાગના જ કારણે. સમજાય છે? તો રાગ દશા જીવને આટલી ભયંકર છે એટલે સમજાવીજો. નિર્મમસ્ય એવ વૈરાગ્યમ સ્થિરત્વમ. મમતા વગરનો જીવ હોય તો જ વૈરાગ્ય આત્મામાં સ્થિરપણે ટકે. પરંતુ વૈરાગ્ય આવવો જ મુશ્કેલ છે બોલો જરા. અને મહાપુરુષોના શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી અને સત્પુરુષોનો પરિચય કરવાથી કદાચ થોડો વૈરાગ્ય આવ્યો હોય તો જો સંસારી ભાવોની મમતામાં અંજાઈએ તો વૈરાગ્ય ચાલ્યો જાય. બોલો. સારી સારી પત્ની મળે, સારું ઘર મળે, સારું ધન મળે, પછી કેટલા જણા વૈરાગ્ય થકે બોલો જાય. એવું આમાં સમજાવે કે ઘણી વખત વૈરાગ્યમાં રહેવું હોય અને વૈરાગ્યને વધારો કરવો હોય તો આવા બધા ભાવોથી શક્ય બને એટલું જીવે દૂર રહેવું. આવું મહાપુરુષો આપણને સમજાવે અને અનુભવ સિદ્ધ વાત છે. બેસે છે, કોઈને કઈ પૂછવું છે એનો અર્થ પૂછવા જેવું કશું છે જ નહીં, બધું સ્વીકારવા જેવું જ છે. જ્ઞાનીની આ બધી વાણી છે જે શ્લોકમાં બરોબર ને ભાઈ 210. વિષય કિમ પરિત્યક્તે જાગરતી મમતા યદિ જાગાત કંચુક માત્રસ્ય ભુજંગો નહીં નિર્વિષહ. એવો સરસ એક દાખલો આપે છે કે સાપ છે એની ઉપરની જે કાંસળી હોય ચામડી, એ ક્યારેક ક્યારેક કરડી થઈ હોય એટલે કે વધારે વૃદ્ધિ પામી હોય એટલે કાઢી નાખે, સાપ આગળ જાય કાંસળી પડી રહે તો ઉપરની એ કાંસળી કે એની ચામડી એને છોડી દીધી, એને તજી દીધી, એ સાપના હૃદયમાંથી વીજ જતું
રહ્યું
નહીં. કાંસળી છોડવા માત્રથી સાપ નિર્વિષ બનતો એ જ દાખલો આપણા ઉપર. બાહ્ય પદાર્થો તજવાથી આત્મા મોહ રહીત બનતો, અંદરથી મોહ કાઢીએ તો જ જાય. આવો દાખલો આપણે શ્લોક થોડો બિહાડીએ જુઓ. વિષય પરિત્યક્તિ, વિષયો તજવા વડે કિમ શું ફાયદો? જાગૃતિ મમતા યદિ, યદિ જો હૃદયમાં મમતા જાગે છે એટલે મમતા જોર કરે છે તો બાહ્ય વિષયો તજવાથી શું ફાયદો? ખાવાની જોરદાર ઈચ્છા હોય, બોલો જાય વસ્તુ જોઈએ, લલચાતા હોઈએ, નજર ત્યાં જ રાખતા હોઈએ અને પછી ઉપવાસ કરીએ, શું ફાયદો? એમ કે છે. જોકે આ મહાપુરુષોની વાણી ઉત્તમ છે, ઊંચી છે. આપણા માટે તો ઘણી વખત એવું છે કે વિષયનો રાગ હોય તોય આપણે એનાથી દૂર રહેવું સારું, જેથી કરીને રાગ ધીરે ધીરે ઘસાતો જાય. સમજાય છે? પ્રેક્ટિસ માટે રાગ હોય તો પણ એનાથી થોડું દૂર રહેવું સારું. પણ ઊંચી દશાની વાત આ છે કે જો રાગ છોડો નહીં તો વિષય છોડવાથી શું ફાયદો? એના ઉપર દાખલો આપે છે કે કંચુક માત્ર છે ત્યાગા, શબ્દો જોતા રહેજો. કંચુક માત્ર, કાંસળી માત્ર, એનો ત્યાગ કરવાથી ભુજંગ એટલે સર્પ નહીં નિર્વિષ, નિર્વિષ બનતો નથી. એમ આ ઉપરના કપડા માત્ર ઉતારીએ, બોલો, એથી આપણે કઈ મોહના વિકાર વિનાના બની જતા નથી. બરું, પણ છતાં મોહને જીતવું હોય તો, નિર્મોહી બનવું હોય તો મોહ ઉત્પન્ન કરે એવા કપડા છોડવા પડે. સમજાય છે? એકદમ રંગ રાગના કપડા કે વિશિષ્ટ ભાત ભાતના કપડા પહેરીએ તો રંગ અંદર અંદર મોહ પડ્યો એવું છે. બાકી તો એ કે જો તમે અંદર મોહ ના જીત્યો હોય અને બહાર માત્ર બહારના કપડા છોડો એનાથી શું ફાયદો? કાંસળી માત્ર છોડે એટલે સાપના હૃદયનું ઝેર જતું રહેતું નથી. એમ મોહના વિકારોને જીતવા કામના શબ્દ સમજાય છે? આ મહાપુરુષો કાયમ આવી જ વાણી બોલવાના છે, પહેલાથી છેલ્લા સુધી સાંભળે જ રાખવાનું. બેઠું મગજમાં? સારું. કષ્ટે નહી ગુણ ગ્રામમ પ્રગુણી કૃતે મુનિ મમતા રાસથી સર્વમ ભક્ષયતી એક હે લયા. એક સ્કૂલનો દાખલો લઈએ, કોઈ 12 ધોરણ પાસ કરવા હોય સ્કૂલના કેટલી મહેનત કરવી પડે? ઘણી મહેનત કરવી પડે ને, બોલો સાહેબ. કોલેજના 2-5 વર્ષ કરવા હોય તો એથી વધારે મહેનત કરવી પડે. એટલે ઘણી ઘણી મહેનત કરીને પેલું મેળવેલું આ જ્ઞાન, મેળવેલું સંયમ, મેળવેલો ત્યાગ, તપ, આવા ગુણો, પણ આ મમતારૂપી રાક્ષસી બધું એવી આવે છે કે બધું એક ઝપાટામાં ખાઈ જાય છે. હવે આપણી મહેનત આટલું ભણ્યા હોઈએ, બોલો, આટલા વિકાસ કર્યો હોય, પણ પછી વિકાસ કર્યા બાદ કોઈ ધનની મમતામાં, કોઈ સ્ત્રીની મમતામાં, કોઈ ભોગની મમતામાં, હા, એની આ મમતા છે જ, હું મમતા સમજાવું છું, એના મોહમાં મમતામાં એવા અંજાઈ જઈએ કે લગભગ ઘણું બધું ભણેલું ભૂલી પણ જઈએ, બધી વાત આગળ પાછળની યાદ ના આવે, નાડા થઈ જઈએ. એટલે કે મમતા જીવને આવી આવો બનાવે છે. અને આવું બને, વિનય ભૂલી જાય, વિવેક ભૂલી જાય, બને ને આવું? એટલે કે જો કષ્ટે ન ઘણી ઘણી મહેનત કરીને ગુણ ગ્રામમ ગુણોનો સમૂહ મુનિ મહાત્મા પ્રગુણી કૃતે પ્રગટ કરે છે. પોતાના આત્મામાં ઘણી મહેનત કરીને વૈરાગ્ય જ્ઞાન ચારિત્ર આવા ગુણો મેળવે છે, જે મેળવવામાં લગભગ આખી જિંદગીનો હોમ કર્યો હોય. આવા છતાં કોઈ ઠેકાણે કોઈની મમતામાં એવા ફસાઈ જાય, મમતા રાક્ષસી, મમતા રૂપી રાક્ષસી એક હેલયા સર્વમ બક્ષે, એક જતાતામાં જ બધું ખાઈ જાય છે, સમજાય છે. અને ઉત્તમ આત્માઓ હોય પેલા, પણ ક્યાંય મોહમાં અંજાઈ જાય, કોઈનામાં જોડાઈ જાય, બધું નાશ પામી જાય. મમતા નામનો આ દોષ જીવને બધું હરાવી નાખે. આપણા જીવનમાં આપણે જો ખૂબ ભણેલા હોઈએ, ખૂબ કમાયેલા પણ હોઈએ, પણ કોઈના પણ એક મોહમાં અંજાઈએ, ફસાઈએ, એના લાલન પાલનમાં એની પાછળ ફરતા ફરીએ, લગભગ બધું ભૂલી જઈએ. એટલે મહાપુરુષો આવું સમજાવે છે. પુરુષના જે ચરિત્રો બન્યા હોય છે, એ કોઈ સ્ત્રીમાં, કોઈ ધનમાં, કોઈ પુરુષમાં એવા અંજાયા હોય છે કે મેળવેલી બધી સંપત્તિ ગુમાવી નાખે. શ્લોક 212. જંતુ કાંતમ પશુ કૃત્ય દ્રાગ વિદ્યા ઔષધિ બલાત ઉપાય બહુ ભી પત્ની મમતા કેળે હતી અહો. આમ જુઓ, આમાં એક ઉપમા આપીને કવિ સમજાવે છે કે એક તમદીલી વાત સાંભળી છે કે એક સ્ત્રી હતી, એને પોતાના પતિને બળદ બનાવ્યો હતો, સમજાય છે. એટલે હું કહું એમ કરે એવી એની ભાવના હતી, કે હું કહું એમ સારું એવું. એટલે એની બેન પણ એને પૂછેલું કે મારા પતિને હું શું કરું તો હું કહું એમ ચાલે, એટલે મને વશ થઈને ચાલે, હું ચાલો એમ ચાલે. એટલે પેલી બેન પણ એક ઔષધિ આપેલી, આ ઔષધિ તું એમને ખવડાવજે તો તું કહીશ એમ એ ચાલશે, જરાય બોલો આગા પાછા નહીં ચાલે. આ મોહને વસી એની ઔષધિ પોતાના પતિને ખવડાવી દીધી, કોઈ દૂધમાં કે ચામાં ગમે એમ. એના એ ઔષધિ એવી હતી કે પુરુષ મંત્રીને બળદ થઈ ગયો. શું થઈ ગયો? રોજ એને ચાર વાર જવું જ પડે ને, એટલે સ્ત્રી ચલાવે એમ ચાલે. સ્ત્રીની ઈચ્છા આવી હતી કે હું ચલાવું એમ ચાલે, સમજાય છે. એટલે આવું બન્યું, પણ એના દુઃખનો પાર ના રહ્યો કે ચાલો આવી કઈ મારી ઈચ્છા નહોતી, હવે હું થાય લાભ લેવા જાય તો થોડું નુકસાન પણ ભેગું આવે, સમજાય છે. તો એ પછી વિચારે છે કે હવે શું કરું તો પાછો બળદમાંથી પુરુષ થાય, તો એના ઉપાય કોઈ મળતા નથી, સમજાય છે. એક વખત બળદને ચરાવતા એક ઝાડ નીચે થાકેલી એ બેઠી હતી અને બળદ વાગોળતું હતું, બળદ ખાધેલું. એવામાં વિદ્યાધરનું એક યુગલ એક દેશ થી બીજા દેશ જતું હતું, આ ઝાડ ઉપર ઉતર્યું આરામ માટે. વિદ્યાધર, વિદ્યા વાળા પુરુષો, યુગલ, એને નીચે જોયું. હવે તો વિદ્યાધર હતા એટલે એમાં બે માણસો હતા, પતિ પત્ની. તો પતિએ પત્નીને વાત કરી કે નીચે બેઠેલો બળદ એ અસલ બળદ નથી, અસલ માનવ છે, વિદ્યાથી એને બળદ બનાવવામાં આવ્યો છે, સમજાય છે. આ વાત નીચે બેઠેલી બળદની પત્ની સાંભળે છે. પછી પેલી પત્નીએ એના પતિને પૂછ્યું કે એ બળદને ફરી પુરુષના રૂપમાં લાવવો હોય તો કોઈ ઔષધ ખરું? એને કુદરતી પૂછ્યું તો એના પતિએ કીધું, આ ખેતરમાં બોલો એવી એક ઔષધિ છે, જો એને ખવડાવવામાં આવે તો આ બળદ પાછો પુરુષ થઈ શકે. હે સંજીવની, સમજાવું, સંજીવની નામની ઔષધિ છે. હવે આ વાત પેલી સ્ત્રીએ સાંભળી, કોને? બળદની સ્ત્રીએ. કહે ને ખબર નહી સંજીવની ઔષધિ કોને કહેવાય. એટલે એને શું બુદ્ધિ દોડાઈ કે હવે આ ખેતરના એક છેડેથી ચાલુ કરીએ, આખું ખેતરનું ઘાસ બળદને ધીરે ખવડાવી દઈએ. એટલે જયારે એમાં સંજીવની આવશે ત્યારે પૂરું થઈ જશે. એટલે ધીરે ધીરે ચાલુ કર્યું. ચાલતા ચાલતા જ્યાં સંજીવની ઔષધિ હતી અને બળદના પેટમાં આવી ખાવામાં, એ દિવસે એ બળદ પુરુષ રૂપે પરિણામ પામે. એટલે સંજીવની નામની ઔષધિ બળદને પુરુષ બનાવે. એમાં જ્ઞાનીઓની વાણી સંજીવની ઔષધિ કહેવાય. આપણે બળદ કહેવાઈએ જીરાજર. અને આની આ ઔષધિ જો આપણામાં ઉતરે તો આપણે બળદમાંથી પાછા પુરુષ થઈ શકીએ. તો જો જતુ કાંતમ, જો મમતા પત્ની, આ મમતારૂપી પત્ની બહુવિધ ઉપાયે જુદા જુદા ઉપાયો દ્વારા અવિદ્યા ઔષધિ બલાક, અવિદ્યા એટલે મિથ્યા જ્ઞાન, એ રૂપી આપણને ઔષધિ ખવડાવીને પશુ કૃત્ય આપણને પશુ રૂપે બનાવીને ખીડતી ખીડેયતી, ખરેખર ખીડા કરે છે. આ મમતા જ આપણને પશુ બનાવે છે. તમે જોજો, આપણને દાગીનાની કોઈ મમતા હોય, ઘરની મમતા હોય, પતિની મમતા હોય કે પત્નીની મમતા હોય, તો એની સાથેના વ્યવહાર કરવામાં, ચોરી કરવામાં ગણકારીએ નહીં, જૂઠું બોલવામાં ગણકારીએ નહીં, આડું અડું પાપ કરવામાં પણ બોલો ગણકારીએ નહીં. એટલે પશુ થયા ને. આ જેમ પશુ થાય છે, એમાં મમતારૂપી પત્ની જુદા જુદા ઉપાયો દ્વારા આપણને આવો મોહ દશા પાઈને પશુ બનાવી અને એ લેર કરે છે. કોણ લેર કરે છે? મમતા આપણને એના દાસ બનાવે છે. તો આપણે બરાબર મમતાને ઓળખીએ, મમતાને જીતીએ અને સમતાને વસાવીએ. બેઠું? આ પ્રમાણે 212 શ્લોક સુધી થયું છે. બાકીનું હવે આપણે પછી લઈશું.